ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं।
करुणा ज्ञानी पुरुषोनी छे। संसारमां परिभ्रमण करता जीवोने केवल निष्कारण करुणाथी मुक्तिनो मार्ग बताव्यो। એવા પરમ જ્ઞાની પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીના વચનામૃતનો સ્વાધ્યાય ચાલે છે। શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આંક 270 ગોપાંગનાની જેવી શ્રીમદ ભાગવતમાં પ્રેમ ભક્તિ વર્ણવી છે એવી પ્રેમ ભક્તિ આ કડીકાળમાં પ્રાપ્ત થવી દુર્લભ છે એમ જો કે સામાન્ય લક્ષ્ય છે, તથાપિ કડીકાળમાં નિશ્ચળ મતિથી એ જ લઈ લાગે તો પરમાત્મા અનુગ્રહ કરી શીઘ્ર એ ભક્તિ આપે છે। પરમ પૂજ્ય સૌભાગભાઈને લખાયેલા પત્રમાં પરમ કૃપાળુદેવ ભક્તિનું અદ્ભુત મહાત્મ્ય ગાય છે। કૃપાળુદેવ કહે છે કે એ પરમ પ્રભુ પ્રત્યે તો પરમ સ્નેહતા અને અનન્ય પ્રેમ ભક્તિ જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી દેહત્યાગ કરવાની ઈચ્છા નથી। કદાચ વ્યવહારના પ્રસંગ ઉપાધિના ઉદયને લઈને કદાચ એવી તન્મયતા ન આવે તો પણ અમે ગમે તેવી દીનતાથી પણ એવી ઈચ્છાને ફેરવશું, ઉદય કર્મની ઈચ્છાને પણ ફેરવશું। કર્મનો ઉદય, કર્મનો વિપાક, એના ફળ તો ભોગવવા જ પડે છે, પણ એની એની પોતાની શક્તિ છે અને ચૈતન્યને પણ પોતાની શક્તિ છે। ચૈતન્યની શક્તિ અનંત છે, જડની શક્તિ કરતાં ચૈતન્યનું સામર્થ્ય જ્ઞાનીઓ ગાઈ રહ્યા છે। ઉદય રહેલા કર્મો પોતાનું પર પાઠ ભજવે જ, કોઈ વાંધો નહીં ભલે ભજવે, પરંતુ એની સાથોસાથ આ ચૈતન્યની પોતાની જે અનંત શક્તિ છે એ શક્તિનું સામર્થ્ય પ્રગટ થાય ખરું કે નહીં, અને જો કર્મના સામર્થ્યથી એ સામર્થ્ય ચડિયાતું હોય તો, એટલે કે છે કે અમે દીનતાથી પણ ગમે તેવી દીનતાથી પણ ઈચ્છાને ફેરવીશું પણ પ્રેમ ભક્તિની પૂર્ણ લઈ આવ્યા વિના દેહ ત્યાગ નહીં કરી શકાય એમ રહે છે। એટલે જ વારંવાર વનમાં જઈએ વનમાં જઈએ એમ ઈચ્છા થઈ આવે છે, અને આપનો નિરંતર સત્સંગ હોય તો અમને ઘર પણ વનવાસ જ છે। આ પત્રની અંદરનું આ એક રહસ્ય વાક્ય છે। કર્મના ઉદયને કારણે આપણે ઘર સંસાર લઈને જન્મ્યા છીએ અને મોક્ષ માર્ગની પ્રાપ્તિને હેતુ વનવાસ કરવો આવશ્યક છે। હવે ઘરમાં રહેવું અને વનવાસ કેવી રીતે કરવો એનું રહસ્ય, એનો કિમિયો અહીંયા બતાવે છે। પરમ કૃપાળુ દેવ જેવો સમર્થ જ્ઞાની પણ એમ કહે સૌભાગભાઈને કે અમને વનમાં જવાની ઈચ્છા થઈ આવે છે, શા માટે થઈ આવે છે? ઉપાધિના કારણથી તન્મય ભક્તિ રહેતી નથી અને એક તાર સ્નેહ ઉભરાતો નથી. તો ક્યારેક ક્યારેક એ ઉપાધિના કારણે ઉપયોગ બહાર પ્રવર્તાવવો પડે છે. ઉદયગત એ પ્રવર્તાવવો પડે છે. એવા પણ સંયોગો ઉત્પન્ન ન થાય તો એમ થાય છે કે ઘર છોડીને અમે વનમાં ચાલી નીકળીએ. આ વનમાં જવાની વારંવાર ઈચ્છા થાય છે, પણ જો તમારા જેવાનો સંગ હોય ને જો અમને, તો કે છે અમને ઘર પણ વનવાસ જ છે. ઘરને વનમાં કેવી રીતે ફેરવવું? ઘરને વનમાં કેવી રીતે ફેરવવું? અહીંયા શબ્દનું મહત્વ નથી, શબ્દની પાછળ રહેલો ભાવનું મહત્વ છે, આશયનું મહત્વ છે. ઘરને વનમાં ફેરવવું એટલે કોઈ કાયદા કાનૂન નહીં, કોઈ નીતિ નિયમ નહીં, કોઈ વ્યવસ્થા નહીં, એવી વાત કરે છે. જંગલનો કાયદો કે રૂલ ઓફ જંગલ, એની વાત છે. શબ્દમાં જો પડી જઈશું ને તો લક્ષ્ય ચૂકી જવાશે. વનને એક અપેક્ષાએ લીધું છે, નિવૃત્તિની અપેક્ષાએ, ભક્તિની અપેક્ષાએ, સ્વરૂપ ચિંતવનની અપેક્ષાએ. ઘરમાં રહીને પણ અહોરાત્ર અમારો ઉપયોગ, અમે અમારા ઘરમાં રહીએ, ઘરમાં રહીને પણ પોતાના નિજ ઘરમાં રહેવું. આપણે ઘરમાં રહીને પણ શેમાં રહીએ છીએ? પરમાં રહીએ છીએ. અહીંયા વનનો અર્થ છે નિજ ઘર. જાસુ સ્વરૂપ સ્વદેશની. કયો દેશની વાત કરે છે? એનો વિસા મેળવવાનો છે, એનો પાસપોર્ટ કઢાવવાનો છે, એની ટિકિટ લેવાની છે. કયા દેશની વાત છે? સ્વદેશમાં દેશ એટલે કઈ કઈ ભૌગોલિક અપેક્ષા એ દેશની વાત છે? ચૈતન્ય પોતે પોતાના સ્વભાવમાં સ્થિત થાય. એમ અહીંયા પણ ઘરમાં રહીને પણ અમારે પોતાના ઘરમાં જવું છે. અને એ ક્યારે થાય? તો કે જે સત્સંગ હોય તો થાય. ઘરમાં જેટલું સત્સંગનું વાતાવરણ, જેટલી સત્સંગની અનુકૂળતા, જેટલી સત્સંગની આપણી આરાધના, તેટલા પ્રમાણમાં આપણે ઘરમાં પણ વનમાં જ છીએ. અને વનમાં પણ સત્સંગથી દૂર હોય તો ઘર જ છે. વનમાં પણ જો સત્સંગથી દૂર હોય, જો સત્સંગ ન હોય તો વન પણ ઘર છે. આજે ઘણા વનવાસીઓનો સંસાર આપણા સંસારી કરતાં પણ વધુ તીવ્ર છે. એનું કારણ વનમાં હોવા છતાં ઘરમાં છે. કારણ સત્સંગનો અભાવ છે. વનમાં રહીને પણ પારકી કુઠલી જ કરવી છે, ખટમટમાં જ જેને કાળક્ષેપ કરવો છે, આખો દિવસ આલિયા માલિયાની વાતમાંથી નવરા ન થાય, અને એ જ બાહ્ય ટોળટપ્પા મારવા છે. સ્વમાં તો બેસવું જ નથી, સ્થિરતા નથી. અને વનમાં ગયા તોય શું અને ન ગયા તોય શું? સત્સંગ જો નથી તો વન પણ ઘર છે, સત્સંગ જો હોય તો ઘર પણ વન છે. વાત તો એક જ છે, વૈરાગ્યમય દશામાં રહેવું અને તે વૈરાગ્યની દશાને વર્ધમાન કરવી. વૈરાગ્ય વર્ધમાન થયા વિના જ્ઞાન પણ ટકી શકે નહીં. વૈરાગ્ય વર્ધમાન થયા વિના જ્ઞાનમાં પણ સ્થિરતા ન આવે, પાછો પડે. આ વર્ધમાન સંકિત એના જ્ઞાનને કરવું હશે તો વૈરાગ્ય અને ઉપશમનું જોર વધે તો જ થાય. કૃપાળુ દેવ આત્મસિદ્ધિમાં આપણને આ ક્રમ બતાવે છે. વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યા ભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. ચારિત્રનો ઉદય જીવમાં તો જ થાય, માત્ર જ્ઞાની છે એટલે ન થાય. આ ઉપયોગની સ્થિરતા, ઉપયોગની અંતર્મુખતા, એ જેમ જેમ વૃદ્ધિગત થાય અને એમાં સત્સંગ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, એ સત્સંગનું સ્વરૂપ જે પ્રકારનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મળે લઈ લેવું. પ્રત્યક્ષ સદગુરુ જેવો તો કોઈ યોગ નથી, સદગુરુ ન હોય તો શાસ્ત્ર જેવો કોઈ સત્સંગ નથી. અને એને માટે સમસ્વભાવી જીવોનું મળવું એને પણ જ્ઞાનીઓએ સત્સંગ કહ્યો છે, એ પણ પ્રત્યક્ષ સત્સંગનું સ્વરૂપ છે. ભૂખ લાગી હોય ને 32 પકવાન ન મળે તો કઈ નહીં, પણ રોટલાની છાશ મળે તો લેવી કે ન લેવી, કે આ ન કહેવાય ભોજન ન કહેવાય એમ. ઉત્કૃષ્ટ મળે તો ઠીક છે, ન મળે તો જે છે એ ઉત્કૃષ્ટ છે એવી ભાવના સાથે સ્વીકાર કરવા. કૃપાળુદેવ કહે છે, ગોપાંગનાની જેવી શ્રીમદ ભાગવતમાં પ્રેમ ભક્તિ વર્ણવી છે એવી પ્રેમ ભક્તિ આ કળીકાળમાં પ્રાપ્ત થવી દુર્લભ છે એમ જો કે સામાન્ય લક્ષ્ય છે. આ પ્રેમ ભક્તિ પ્રભુ પ્રત્યેનો એકતાર સ્નેહ ઉભરાવો, તન્મય ભક્તિ જેને જ્ઞાનીઓ વર્ણવે છે, આવી ભક્તિ પ્રભુ કોઈની હતી ખરી? આવી ભક્તિ કોઈમાં સંભવે ખરી? કૃપાળુદેવ તો ઉદાહરણ આપે છે. કોનું આપે છે? ગોપાંગનાનું આપે છે. ગોપાંગનાની કૃષ્ણ ભક્તિ અને ક્યાં બતાવી છે? શ્રીમદ ભાગવતમાં બતાવી છે. કેટલી બધી અનેકાંત દ્રષ્ટિથી સમજાય છે, વિશાળ બુદ્ધિ કોને કહેવાય સમજાય. ભાગવતની અંદર પણ જે પ્રેમ ભક્તિનું વર્ણન બતાવ્યું છે એ વર્ણનને કૃપાળુદેવ કેટલું બધું એને મહત્વ બતાવે છે કે ગોપાંગનાની ભક્તિ કેવી ભક્તિ હશે. એ ગોપાંગનાની ભક્તિની અંદરના અનેક આખ્યાયિકા એના દ્રષ્ટાંતો એ ભાગવતના પરમ ભાગવતના ગ્રંથમાં આવે છે. એ ભગવાન એની ભક્તિનું દર્શન કરાવવા માટે થઈને એ મથુરાથી મોકલે છે. કોને મોકલે છે? અકુમને. કે જા, જરા જઈને જો તો ખરો કે વૃંદાવનમાં રહેલી ગોપીઓને કૃષ્ણની ભક્તિ કેવી છે. પૂછે છે કે અહીંયા ગોપીઓનું ઘર ક્યાં આવ્યું, નંદ જશોદાનું ઘર ક્યાં આવ્યું? તો કે ભાઈ, આંસુના રેલાથી બનેલી નદી જેના ઘર પાસેથી પસાર થતી હોય એ ઘર જશોદાનું છે. એ પ્રેમ વિરહની ભક્તિ છે. પૂછે ગોપીઓને કે તમારા ચિત્તની અંદર આ બીજા તો ઘણા છે, તો કે અમારે તમારા મનમાં કૃષ્ણ સિવાયનો બીજો વિકલ્પ નથી, તો અમે તો મન તો એને દઈ દીધો, બીજું મન ક્યાં લેવા જવું? અમે અમારું ચિત્ત, અમે અમારું મન પ્રભુને અર્પણ કરી ચૂક્યા છીએ, હવે અમારી પાસે મન બીજું રહ્યું નથી, ક્યાં લેવા જવું? એક એક ઉદાહરણ અદ્ભુત આપ્યા છે. એ ગોપાંગનાની ભક્તિ, એ મીરાની ભક્તિ. દૂસરોનો કોઈ, જગતમાં કોઈ ચીજ તરફ હવે મન નથી, કેવળ પ્રભુ પ્રભુ અને પ્રભુ. જેને પોતાના શુદ્ધ ચૈતન્યને પ્રગટ કર્યું છે એવો કોઈ પણ જીવ એના દેહધારી સ્વરૂપનું આલંબન લઈને જીવ એને પરમાત્મા માને, આ જ ભક્તિ છે. પછી વ્યક્તિ ગમે તે હોય, એનું સ્વરૂપ કેવું છે? એનું સ્વરૂપ અરિહંતનું હોવું જોઈએ, એનું સ્વરૂપ વિતરાગનું હોવું જોઈએ, એનું નામ ગમે તે હોય. કોઈ પણ જીવની એવા આકાર સાથે, એવી દેહ સાથે જીવને પોતાનું આલંબન મળી શકતું હોય તો એ ભક્તિને જ્ઞાનીઓ એ માન્ય કરે છે. અને ભક્તિ ત્યારે જ થઈ શકે છે જ્યારે ભગવાન આપણને સાકાર રૂપે દેખાય. તો તત્વજ્ઞાન, કોરું શુષ્ક તત્વજ્ઞાનની વાતને બાજુ ઉપર રાખી દેવાની, એ જીવને ઉપકારી નહીં થાય. એ તો ત્યાં સુધી જવાનો છે, પણ જવા માટેનો માર્ગ છે ને એ પણ સમજવો પડશે. મોક્ષ કરતા વિશેષ મહત્વ મોક્ષ માર્ગનું છે. આ જ્યાં સુધી નહીં બેસે આ સિદ્ધાંત, ત્યાં સુધી આવા માર્ગદર્શક પથ પ્રદર્શક એવી અરિહંતની કલ્પના જૈન દર્શનમાં છે એ પણ નહીં સમજાય. કે સિદ્ધને સમજાવી દીધા પછી અરિહંતની જરૂર શું છે? ના ભાઈ ના, સિદ્ધના સ્વરૂપને ઓળખાવનાર અને સિદ્ધા સ્વરૂપની પ્રાપ્તિને માટે માર્ગ બતાવનાર. જેને માર્ગને આલોકિત કર્યો છે, મોક્ષ માર્ગ આલોકિત કર્યો છે જેણે, એવા અરિહંતનું મહત્વ અદ્ભુત છે. નમો અરિહંતાણમથી અમારી આરાધના શરૂ થાય. અને જે અરિહંત થયો એ અપેક્ષાએ સિદ્ધ થઈ ચૂક્યો, વાત પૂરી થઈ, તો એનો છેલ્લો દેહ છે. દેહ છતાં નિર્વાણ છે, હવે તો નિર્વાણ તો એને પ્રાપ્ત કરી લીધું છે. હવે દેહ હોવું પણ અને ન હોવા પણ બંને સમાન છે. તો ગોપાંગનાની આવી પરમ ભક્તિ ભાગવતની અંદર ગાય છે એવી પ્રેમ ભક્તિ આ કળીકાળમાં પ્રાપ્ત થવી દુર્લભ છે. કારણ કે કળીકાળની અંદર એવી ગોપાંગના જેવી ભક્તિ પ્રાપ્ત કેમ ન થાય? કાળનું સ્વરૂપ છે આ, મન વિખરાયેલું છે. આ કાળમાં આપણી મોટી મુશ્કેલી શું છે? આપણા મનનો પથારો ઘણો મોટો છે, એટલો બધો વિસ્તૃત છે. અને રોજ એવા એવા સાધનો આવે છે કે સંબંધીને સંયોગથી આપણે જગત સાથે જોડાયેલા છીએ. રોજ એટલા એટલા સાધનો આવે છે કે રોજ આપણે અકારણ આ વિશ્વ સાથે જોડાયેલા પડ્યા જ છીએ. આ મન જેટલું વિખરાયેલું એટલો ઉપયોગ વિખરાયેલો, આ મન જેટલું વિખરાયેલું એટલો આપણો બધો સંકલ્પ વિકલ્પની જાળ વિખરાયેલી. અરે અમેરિકા શોધાણોનો તો ત્યાં સુધી કેવી શાંતિ હતી, અને શોધાણા પછી એની ઉપાધિ કેટલી છે. એમ જગતમાં જેટલા જેટલા આપણા પથારા થયા ને એ બધું ઉપાધિનું કારણ છે. જ્ઞાનીઓ કહે છે સંસારને સમેટવાનું છે, એ કોઈ સુખનું કારણ નથી, એ કોઈ શાંતિનું કારણ નથી, એ કોઈ નિર્વિકલ્પતાનું કારણ નથી. અને આપણે શું કર્યું? આપણે જ્યાં સુધી કાગળ લખવાની વ્યવસ્થા હતી ત્યાં સુધી શાંતિ હતી કે સગા સંબંધી મુંબઈ મળ્યો તો બે ચાર મહિને યાદ કરી લઈએ અને પત્ર લખીને. હવે ટેલિફોન તો શું થયું? અરે ભલામણા એક ફોન તો કરવો હતો, પણ તું મને શું કેમ ઊભો પગે રાખે છે? મારે ફોન નથી કરવો. એમાં ટેલિફોનમાંથી પાછા નવરા પડે કે મારે પોસ્ટ ઓફિસ જવું, વરી લાઈનમાં ઊભા રહેવું, વરે આમ થાય. અરે હવે તો એસટીડી છે, મનને ઠોકને ગમેડવા મળે. તો રોજે રોજ આપણે આપણા દેશના દિલ્હી, કલકત્તા, મુંબઈ, બેંગ્લોર, મદ્રાસ રોજે રોજ એની યારે બેઠો જ છે. અહીંયા રાજકોટમાં પણ રોજ ક્યાં બેઠો છે? આખા દેશમાં અને કોઈ આખી દુનિયામાં. આ બધા જ સાધનો ટીવી દુનિયાને આપણા ઘરની અંદર મૂકી દીધી છે. મન કેટલું વિખરાયેલું છે, કેટલું વિખરાતું જાય છે, કેટલું ફેલાતું જાય છે. જેટલું જેટલું ફેલાતું જાય છે એ ફેલાય છે, એ ચેતનામાં ફેલાય છે કે જળમાં ફેલાય છે? જગતમાં ફેલાય છે ને. અને જગત એ શું છે? પુદ્ગલનું વૈભાવિક સ્વરૂપ છે. તો વિભાવના રૂપની અંદર આ મન એટલું બધું ફેલાતું જાય છે, એટલું બધું ફેલાતું જાય છે, એટલો ઉપયોગ રાખવો પડે છે, એટલો ઉપયોગ બહાર જાય છે. તન્મય ભક્તિની ક્યાં વાત કરવી આ કાળમાં? અહીંયા તો એક જ વસ્તુ ઉપર, એક જ પદાર્થ ઉપર, એક જ તત્વ ઉપર લક્ષ્યને કેન્દ્રિત કરીને, સારી ચેતનાને સંકુરિત કરીને એના ઉપર કેન્દ્રિત કરવાનો જ્યારે આ આરાધનાનો માર્ગ છે, ત્યારે આ ફેરાતા જતા મનમાં આપણે કેટલું પાછું લાવવું. પહેલાં તો બહુ થોડો પોતાનો પરિવાર હોય, સીમિત પરિવાર હોય, સીમિત ગામડામાં રહેતા હોય, સીમિત ઘરના લોકો સાથેનો જે કંઈ સંબંધ હોય અને થોડો સીમિત આર્થિક વ્યવસાય હોય, એને સમેટતા વાર ઓછી લાગતી હતી. અને આજે આ પથારો કેદી સંકેલવો? આ પથારો ભેગો ને ભેગો છે. આપણે ગમે ત્યાં બહાર નીકળી મંદિરમાં જતા હોય ને તો પેજર ભેગું રાખે, પણ કાકા તું મંદિરમાં જાસ ત્યારે તો સંસાર મુક્ત આવ, તો કે ના એ જોયો. એવરી ટાઈમ આઈ શુડ બી અવેલેબલ ટુ ધ વર્લ્ડ, કારણ કે મારા વિના દુનિયા ચાલી શકશે. આ ફેલાતા મનની અંદર કેન્દ્રીકરણ કેવી રીતે? વાત પછી ગોપાંગનાની જોર જોરથી કરવી. ભાગવતની અંદર આ ભક્તિ ગાય છે. ગોપાંગના કહે છે કે અમારે તો મન જ નથી, હવે અમારે કોઈની સાથે કોઈ કોમ્યુનિકેશન કરવા પણ રહ્યું નથી. એવી સ્થિતિમાં આ કાળમાં પ્રાપ્ત થવી દુર્લભ છે. આવી હવે ભક્તિ, એ પ્રેમ ભક્તિ પ્રાપ્ત થવી તો ભગવાન કહે છે બહુ દુર્લભ છે. પથારા સમેટવા પડે, સંસારના વિસ્તારને ટૂંકો કરવો પડે. આપણે એમ સમજીએ છીએ કે વિસ્તાર કરવાથી આપણે તરી જઈશું, બનશે નહીં. માર્ગ ખોટો છે, માર્ગ નિવૃત્તિનો છે, માર્ગ અંતર્મુખતાનો છે. સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ વિતરાગોનો પરમ ધર્મ છે, નિર્ગ્રંથનો પરમ ધર્મ છે. અને નિર્ગ્રંથના પંથ વિના આ મુક્તિનો માર્ગ હાથમાં આવે એમ નથી. અને નિર્ગ્રંથને આ પંથને સ્વીકારવો હોય તો નિવૃત્તિને સ્વીકાર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. સંસાર સાથેના બાંધેલા દોરડા હવે ખેંચવાનું શરૂ કરી, નહીં તો સંસાર આપણને ખેંચી જશે. અહીંયા તો બે જ વસ્તુ છે, કૂવામાં પાણી ભરેલું બહુ મોટું વાસણ ઉતાર્યું હોય પછી શું કરવું પડે? ખેંચવું પડે. એ ખેંચવામાં પૂરી તાકાત લગાવી, અને પૂરી તાકાતમાં અધૂરી થાય તો એ આપણને ખેંચી લે અને આપણને કૂવામાં નાખે. અસલ સંસારમાં આવું થઈ રહ્યું છે. કર્મથી ભારે બનેલો જીવ એણે આ નિંદક સંસારના કૂવામાંથી પોતાના બહાર નીકળવાની બદલે ભાર વધી ગયો છે અને ખેંચવાની તાકાત ઓછી થતી જાય છે. જેટલો પથારો વધારતા જઈએ છીએ એમ પાછા વળવું મુશ્કેલ થાય છે. ટોલ્સ્ટોયની વાર્તા જેવું છે કે જા સવારથી નીકળ અને બપોર સાંજ સુધીમાં પાછો આવ, જેટલી જમીનમાં તું જઈને પાછો આવીશ તારા પગલા હશે એટલી જમીન તને આપીશું. આ જીવ નીકળી ગયો, એટલો બધો નીકળી ગયો, પોઈન્ટ ઓફ નો રિટર્ન, પાછા ફરવા જેટલી પણ હામ રહી નહીં. સૂર્યાસ્ત થવા આવે છે. હે જીવ, હવે લોભ મૂકી દે, હવે તું લોભ મૂકીને પાછો ફર, નહીં પહોંચી શક ત્યાં સુધી. આખી જમીન તારે લેવી છે પણ નહીં તારા હાથમાં આવે. દોડે છે દોડે છે અને પછી તો શ્વાસ તૂટે છે, કારણ કે જતી વખતે જે ઉમંગ છે એ પાછા વળતી વખતે તો દિવસનો થાક છે, શ્રમ છે. એમ આ સંસાર એટલો બધો ભારે કર્મો કરીને વધારી મૂક્યો છે, જેટલો વધારીશું એટલું પાછા વળવું મુશ્કેલ છે. આ લક્ષમાં બેસે તો સંસારની અંદરનો વિસ્તાર એ જેદી તેદી કોને નડવાનો છે? પોતાને જ. જેટલું હું ચાલું છું ભાઈ, મારે જ પાછા ફરવાનું છે. ઘરની અંદર જેમ, કામકાજની અંદર જેનો લક્ષ્ય નહીં કે જેટલા પથારાના લબાચા કરીશું આખરે ઉપાડવા કોને છે? તો કે આપણે, માટે ઓછા કરવા. જેટલા વાસણ બગાડી જો આપણે જ ઘસવાના હોય તો, જેટલા કપડાં આડાઅવળા કરીએ આપણે ધોવાના હોય તો, એવું આ સંસારનું છે. આ નિયમો બધા બહુ સરળ છે કે જેટલો સંસારનો પથારો તું કરીશ, યાદ રાખજે તારે જ ઉપાડવાનો છે. માટે મહેરબાની કરીને આ સંસારને વિસ્તીર્ણ ન કરવો, નિસ્તીર્ણ કરવો. એનો વિસ્તાર ન કરવો, નિસ્તાર કરવો. ન નિસ્તાર કરવો, સંસારને સમેટવો. ગોપાંગનાઓની આવી પ્રેમ ભક્તિ આ કાળમાં પ્રાપ્ત થવી દુર્લભ છે, એમ જો કે સામાન્ય લક્ષ છે, તથાપિ કડી કાળમાં તો આ પ્રભુ આ કાળમાં કાંઈ ઉપાય ખરો, ઉપાય બતાવે છે. એ તો શ્રીમદ રાજચંદ્રજીનો એક અદ્ભુત ઉપકાર છે. સમયે સમયે આપણને પ્રશ્ન આપે અને પ્રશ્નની સાથે ઉકેલ આપે. કોઈ વાતમાં એને મુમુક્ષુને ઊભો રાખી દીધો એવું નથી બહેનો. જ્યાં જ્યાં મૂક્યું છે કે આ બધી દુષ્કર્તા છે, સામે કહ્યું કે ઊભો રહેજો, માર્ગ તને અમે બતાવી દઈએ છીએ. આ જ ઉપકારી સંતનું લક્ષણ જ આ છે. આ જ એનું અરિહંત પદ છે આ શ્રીમદનું. માર્ગનો ઉલઝન નથી, માર્ગનો ઉકેલ છે. ઉલઝન બતાવીને ઉકેલ છે કે આ કાળની અંદર મુશ્કેલ છે, છતાંય પ્રભુ અમે તો આ જ કાળમાં છીએ ને, અને અમારે એ પ્રેમ લક્ષણ ભક્તિ વિના અમારું તો કલ્યાણ નથી એમ જો તમારું માનવું હોય તો ઉકેલ છે કે નહીં કહી દો, અને નથી તો પછી તમે તમારા ઘરે ને અમે અમારા ઘરે. તમને તમારો મોક્ષ ભલો, અમને અમારો સંસાર ભલો, નકામાં બાવાના બે બગડશે. તમે મોક્ષ સાચવીને બેહો ને અમારો ઉદ્ધાર કરવાની બદલે, અને અમે અમારો સંસાર સાચવીને બેસીએ, નકામાં તમને ડિસ્ટર્બ કરીએ છીએ. નહીં નહીં, જ્ઞાનીઓ કહે છે ભાઈ, ત્રણેય કાળમાં મોક્ષ માર્ગ છે, ત્રણેય કાળમાં છે. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી મોક્ષ છે. સમજાય છે? જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી મોક્ષ છે. સંસાર હોય અને મોક્ષ ન હોય એવું બને, મોક્ષ હોય ને સંસાર ન હોય એવું બને, જ્ઞાની કહે છે કે તથાપી કડી કાળમાં નિશ્ચળ મતિથી એ જ લઈ લાગે તો પરમાત્મા અનુગ્રહ કરી શીઘ્ર એ ભક્તિ આપે છે. આ ભક્તિ પરમાત્મા આપશે, ઈશ્વર આપશે, આવા પુરુષો જે થયા છે એનું યોગબળ આપશે, જેની સાથે આપણું અનુસંધાન થશે. ક્યારે? નિશ્ચળ મતિથી. મતિ કેવી? નિશ્ચળ. નિશ્ચળ એટલે જરા પણ ચલિત થાય નહીં. ગમે તેવા સંયોગો, ગમે તેવા કારણો, ગમે તે સંબંધો ઊભા થાય તો પણ આ જીવે પોતાની શ્રદ્ધાને નિશ્ચળ મતિથી પરમ પુરુષમાં સ્થાપિત કરી હોય તો કહે છે કે એ જ જો લઈ લાગી હોય તો પરમાત્મા, જે પરમાત્મામાં આપણે આપણા ચિત્તને જોડ્યું છે તે પરમાત્મા, તે પરમાત્મા એટલે તેનું યોગબળ, તેનું યોગબળ અનુગ્રહ કરી આપણા ઉપર અનુગ્રહ કરે છે, કૃપા કરે છે, રહેમ વરસાવે છે, શીઘ્ર એ ભક્તિ આપે છે. જેવી ભક્તિ ગોપાંગનાની હતી એવી ભક્તિ આ કળીકાળમાં પણ પ્રભુ આપણને આપે, જો નિશ્ચળ મતિથી એક લયથી આપણે એની અંદર લાગીએ તો. એટલે જ 20 દોરામાં કહ્યું, પ્રભુ પ્રભુ લય લાગી નહીં પડ્યો ન સદગુરુ પાય, દેઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. લય લાગવી જોઈએ પરમાત્માની ભક્તિમાં, લય લાગવી જોઈએ. જેણે શુદ્ધ ચેતન સ્વરૂપ પોતાનું પ્રગટ કર્યું છે એને પરમાત્મા કહેવાય. જે રાગ દ્વેષથી મુક્ત થયા છે તે પરમાત્મા કહેવાય. ઈશ્વર શુદ્ધ સ્વભાવ, કૃપાળુદેવ કહે છે, જેણે પોતાના સ્વભાવને પ્રગટ કર્યો છે અને જે પોતાના સ્વભાવમાં લીન છે, સ્વભાવની રમણતામાં લીન છે, એ ઈશ્વર છે. પછી જે આત્માનું આપણને ઓળખાણ થાય એ આપણા માટે પરમાત્મા છે. એમાં ભેદ શું કરવો? મને એમ થાય કે પરમ કૃપાળુદેવ, તો પરમ કૃપાળુદેવ પરમાત્મા છે. કોઈને એમ થાય કે નહીં રામચંદ્ર, તો રામચંદ્ર પરમાત્મા છે. ભાઈ ક્યાં વાંધો હતો? મહાવીર, તો મહાવીર પરમાત્મા છે, પાર્શ્વનાથ પરમાત્મા છે. આ બધાએ અનંતા જ્ઞાનીઓએ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કર્યા છે. એટલે આપણે તો જ્યારે કૃપાળુદેવના દર્શન કરીએ, કેમકે આપણને એના બોધથી એનું પરમાત્માપણું વિશેષ ને વિશેષ પ્રતીતિમાં આવે છે, કેમકે એનો બોધ પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ બોધ છે ને પ્રત્યક્ષ મુદ્રા છે. એટલે આપણા માટે થઈને એમનું પ્રત્યક્ષપણું શંકાથી પર છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, જે સહજ આત્મ સ્વરૂપ થયા છે જે પુરુષ, એ પરમ ગુરુ છે જીવને માટે. સદગુરુને શોધવા છે પણ એથી પણ પરમ ગુરુ ગોતી લે. તો જે સહજ આત્મ સ્વરૂપ જેની દશા વર્તે છે એ પરમ ગુરુ છે. અને બીજું, પરમાત્મા સ્વરૂપ પ્રગટ ગુરુ, આ આપણો મંત્ર છે. પરમાત્મા સ્વરૂપ પ્રગટ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, પરમાત્મા સ્વરૂપ પ્રગટ ગુરુ. જે પરમાત્મા થયા છે એ પ્રગટ ગુરુ છે, જે પરમાત્મા થયા છે તે પ્રગટ ગુરુ છે. પરમ કૃપાળુદેવ કહે છે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, હવે આપણા માટે પ્રગટ ગુરુ છે. પરમ ગુરુ છે અને પ્રગટ ગુરુ પણ છે, વાત પૂરી થાય છે. કોઈ વિકલ્પનું કારણ નથી. હવે તો નિશ્ચળ મતિ એ ખૂટે છે. ખૂટતી વાત ઉપર લક્ષ નથી અને ફિજુલ વાત ઉપર જે સેટલ થયેલી છે એના ઉપર વિવાદ છે. પ્રગટ કે નહીં અપ્રગટ, પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ, પરોક્ષ કે પ્રત્યક્ષ, પરમ કે ચરમ, હવે એની માંડમાં ને નિશ્ચળ મતિ છે. જે વિચાર લક્ષ્ય ક્યાં કરવાનો છે? નિશ્ચળ મતિમાં લક્ષ્ય કરવાનો છે. એ નિશ્ચળ મતિ પોતા સંબંધી છે. જીવને પોતા સંબંધી વાત ઓછી ગમે, બીજા સંબંધી વધારે ગમે. આ આવો છે કે નહીં, આ આવા હોવા જોઈએ કે નહીં, આ આમ હોવું જોઈએ કે નહીં, એ જે હોવું જોઈએ, પણ આપણું શું હોવું જોઈએ એ હોય તો. તીર્થંકર સામે બેઠા હોય તો આપણી દશા કઈ હોવી જોઈએ? નિશ્ચળ મતિની. અને નિશ્ચળ મતિની અવસ્થા ન હોય તો તીર્થંકર સામે બેઠા હોય તો કઈ ઉપકાર થાય? લાગે તો પરમાત્મા અનુગ્રહ કરી શીઘ્ર એ ભક્તિ આપે છે. જડ ભરતજીની શ્રીમદ ભાગવતમાં સુંદર આખ્યાખ્યા આપી છે, એ દશા વારંવાર સાંભળી આવે છે અને એવું ઉન્મત્તપણું પરમાત્માને પામવાનું પરમ દ્વાર છે. એ દશા વિદેહી હતી, ભરતજીને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઈ હતી અને તેથી જડ ભરતના ભાવમાં અસંગ રહ્યા હતા. એવા કારણથી મને પણ અસંગતા બહુ જ સાંભળી આવે છે અને કેટલીક વખત તો એવું થઈ જાય છે કે તે અસંગતા વિના પરમ દુઃખ થાય છે. યમ અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહીં લાગતો હોય પણ અમને સંગ દુઃખદાયક લાગે છે. ભાગવતની બીજી વાત, એક ગોપાંગનાની ભક્તિ અને એ જ ભાગવતની અંદર એક સુંદર ઉદાહરણ આપ્યું છે અસંગતાનું. જેમ ગોપીઓનું ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિનું એક અદ્ભુત ઉદાહરણ, બે નમૂન ઉદાહરણ છે, એવી પ્રેમ લક્ષણા ભક્તિ, તન્મય ભક્તિ, એક તાર સ્નેહ જ્યાં ઉભરાય છે, અવિરોધપણે જ્યાં ઉભરાય છે, નિર્વિક્ષેપપણે જ્યાં ઉભરાય છે, એવી ગોપાંગનાની પરમાત્મામાં ભક્તિ. અને બીજું જડ ભરતની અસંગતા. ભરતજી નામના એક ઋષિ અને એ ઋષિને અંતકાળે એક તાજું જન્મેલા હરણના બાળક ઉપર એનું શું થશે એ પ્રકારનો એક ભાવ આવ્યો અને ભાવની અંદર જરા એની અંદર એ લેપાઈ ગયા. પછી તો હરણા સાથે એટલી બધી પ્રીતિ થઈ, જેમ પોતાના પુત્ર સાથે મોહદશા હોય એમ મોહદશાથી હરણ સાથે પણ ભરતજી કરુણામાંથી મોહમાં સરકી ગયા. કૃપાળુદેવે લખ્યું છે કે હોય મોહ અને માને મોહ દયા તો પરિણામ ભૂલથાપ ખાતું નથી. હોય મોહ અને માને મોહ દયા તો પરિણામ ભૂલથાપ ખાતું નથી. કેવો સિદ્ધાંત એક સાદા શબ્દોની અંદર આ પુરુષ મૂકે છે. મને કોઈ પ્રત્યે હોય મોહ અને હું દેખાવ શું કરું, કરુણાનો, દયાનો કરું, એનું વિચારાનું આમને, એને કોણ કરશે ને, આપણા છોકરાઓનું શું થશે ને, સંસાર છે તો એનું કરવું જોઈએ ને, ફરાણું કરવું જોઈએ ને, એનું હાચવવા જોઈએ ને, હવે રહેવા દે ને ભાઈ, તારો મોહ છે કે તારી કરુણાની ભાવના છે? અરે તારી કરુણાની ભાવના હશે તો માત્ર તારો પુત્ર નહીં, એ કરુણાની ભાવના તો અનેક જગ્યાએ જશે, તો ત્યાં તો જતી નથી. તો હોય મોહ ને તું વાત મોહ દશાની કર તો કે છે કર્મ તો ભાવ અનુસાર બંધાય છે, તારા આત્માના વ્યાપાર અનુસાર બંધાય છે. તું કઈ બોલસ એના અનુસાર કર્મ બંધાય છે, તું દેખાડો કરસ એના અનુસાર કર્મ બંધાય છે. આપણે દંભ કરીએ છીએ એના આધાર ઉપર બધા ચોપડા લખાતા જશે એમ. અરે અંતરની અંદર જે અધ્યવસાય ઉભો થયો, જે વૃત્તિ જાગી અને એનું જો ઉપશમન ન થયું, એને જો નિવર્તાવી નહીં તો એ જ વૃત્તિ કષાયની સાથે જોડાઈ જાય છે અને એ જ વિષયનું રૂપ ધારણ કરે છે. એ વૃત્તિ કષાયથી રંજિત થાય ત્યારે ઉઠતા ભાવ એ વિભાવ છે અને એ વૃત્તિ ઉત્પન્ન થાય અને કષાયથી રંજિત ન થાય એવી ઉપયોગની ધારા હોય તો એ સ્વભાવ છે. પણ સંગના કારણે કોઈ સંગ થયો અને સંગથી એ વૃત્તિ આગળ વધી, વિશેષ ભાવ કર્યો, વિભાવ થયો, એ વિશેષ ભાવમાં કસાઈથી રંજિત થતી વૃત્તિ એને જ્ઞાનીઓ વિભાવ કહે છે. તો અહીંયા એ ભરતજીને એ મૃગ બાળ સાથે પછી દોસ્તી થઈ ગઈ. એ દોસ્તી મોહદશાની અંદર પરિણમી ગઈ. પરિણામ એ થયું કે આખા જન્મનું ઋષિનું તપ હતું, સાધના હતી, એ બધી સાધના, પણ જીવ છૂટ્યો જ્યારે ત્યારે જીવ એનો શેમાં રહી ગયો, પેલા મૃગ બાળમાં રહી ગયો. અરે રે, આનું બિચારાનું શું થશે? મોહભાવ, આ મોહભાવની અંદર એની વૃત્તિ ચાલી ગઈ. એને અધ્યવસાયની અંદર દેહને આત્મા છૂટા પડી ગયા અને લેશિયા અશુભ રહી. અશુભ લેશિયાને કારણે કે છે કે ફરી એ બીજા ભાવની અંદર એ ભરતજી થયા. પણ જ્ઞાનની તીવ્રતા એટલી બધી હતી, આત્માના સંસ્કારો એટલા જાગૃત હતા કે મરીને પણ એ જ્ઞાન સાથે જન્મ લે છે.
અને પછી એને તરત જ પોતાના જ્ઞાતિ સ્મરણ જ્ઞાનથી પૂર્વ ભવના સંસ્કારો જાગૃત થયા. આવો એકમાત્ર મૃગ બાળ પ્રત્યેની મોહ દશાએ મને આ ફરીથી જન્મ મરણના પરિભ્રમણમાં ધકેલી દીધો. ઓહો, અનંત કાળના સંસારની અંદર તરતો 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 હું આવ્યો અને સેજ ચૂકી ગયો તો પાછું પરિણામ તો આ જ આવ્યું. એટલે એ ભરતજીએ શું ધારણ કર્યું? અસંગ દશા. એવી અસંગ દશા, કોઈ સાથે બોલે નહીં, ચાલે નહીં, જાણે જીવતો માણસ જ નથી, જાણે જીવતો માણસ જ નથી. એટલે લોકો એને શું કીધું? આ તો જડ છે. ચેતન દ્રવ્ય હોવા છતાં એવી અવસ્થા પોતાની અસંગતામાં કરી નાખી. સજ્જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, પોતાને પોતાની જાતે બધા જ પદાર્થોથી તદ્દન હું ભિન્ન ચૈતન્ય છું અને એની જ રમણતાની અંદર પોતે લીન થયા. જગતે એને ઓળખા કેવી રીતે? ઓળખા જડ ભરત તરીકે. આ જડ ભરતની આખ્યાયિકા આવે છે. આવું જડ ભરતનું કહે છે કે એ જડ ભરતના ભાવમાં અસંગ રહ્યા હતા, એવા કારણથી મને પણ અસંગતા બહુ જ સાંભળી આવે છે. કૃપાળુ દેવ કહે છે અમને પણ એમ થાય છે કે અમે જડ ભરત જેવા થઈને આ સંસારમાં વિચરીએ. લખે છે એક પત્રમાં, લખે છે કે અમારી અવસ્થા એવી થાવ કે અમે ઊભા હોય તો ઝાડનું ઠૂઠું ઊભું છે એમ માનીને, કોઈ મૃગને હરણાને શરીર ઉપર ખંજવાળ આવે તો અમારું શરીરને એ ઝાડ માનીને એની સાથે પોતાનો દેહ ઘસે. ખ્યાલ આવે છે? અમે એવા જડવત બની જઈએ કે જગતના આવા જીવોને પણ એમ થાય કે આ માણસ નથી, આ કોઈ સજીવ નથી, આ કોઈ ચેતનવંત નથી, આ તો કોઈ ઝાડનું ઠૂઠું ઊભું છે. અને એને પોતાનું શરીર ઘસવાનું મન થાય તો એ વૃદ્ધ મૃગ અથવા મૃગ બાળ અમારા શરીર એના શરીરની ખંજવાળ અમારા શરીર સાથે ઘસીને મટાડે. એટલે હદ સુધીની જળ ભરતતા અથવા અસંગતા અમને ઉત્પન્ન થાવ. એવી અસંગતા અમને બહુ સાંભળી આવે છે અને કેટલીક વખત તો એવું થઈ જાય છે કે તે અસંગતા વિના પરમ દુઃખ થાય છે. એણે આગળ એક પત્ર આપણે વાંચ્યો, એમાં લખ્યું કે આ દુનિયામાં દુખિયાઓનું પ્રદર્શન કરવામાં આવે તો એમાં અમારો નંબર શિરોભાગમાં ટોચ ઉપર નંબર 1 તરીકે અમારો આવે. પછી જ લખ્યું, પાછું આપણા જેવા અબૂધ છીએ ને એટલે માનસો નહીં કે અમને કોઈ સ્થિતિનું દુઃખ છે, શરીરનું દુઃખ છે, સગા સંબંધીનું દુઃખ છે, કોઈ રોગનું દુઃખ છે, કોઈ આધિવ્યાધિનું દુઃખ છે, કોઈ પૈસાનું દુઃખ છે, લક્ષ્મીનું આવું કાંઈ નથી. વિષમ આત્મા એ જ દુઃખ છે, સંગપણાનું દુઃખ છે. ઉપાધિના સંગમાં આ અમારો આત્મભાવ સમપણે રહી શકતો નથી અને ક્યારેક ઉપયોગ વ્યવહાર પ્રપંચમાં દેવો પડે છે એનું દુઃખ છે. અને એ દુઃખને કારણે કહે છે કે અમારા જેવો દુઃખી દુનિયામાં કોઈ નથી. બધી વાતે સુખી છે લોકોની દ્રષ્ટિએ, તો બધી વાતે સુખી હોવા છતાં જે કહે છે કે અમારા જેવો કોઈ જગતમાં દુઃખી નથી, કારણ કે અમને આ દુઃખ, આ સંગ દુઃખદાયક લાગે છે. અમને દુઃખ શેનું છે? સંગનું. અને આપણને દુઃખ શેનું છે? અસંગનું. આપણને દુઃખ અસંગનું છે. પૈસો છૂટી જાય, દુઃખ. ઘરમાંથી કોઈ આપણે ધાર્યો એટલો ભાગ ઓછો મળે, દુઃખ. વસ્તુ વહી જાય, એનો સંગ છૂટી જાય, દુઃખ. કોઈનો સંબંધ છૂટી જાય, દુઃખ. કોઈ વિદાય લઈ લઈએ, સંગ છૂટી ગયો, દુઃખ. અનેક બાબતની અંદર આપણને દુઃખ, દુઃખ અને દુઃખ. અને શરીરમાં એવો રોગ આવે ને એમ થાય કે શરીર છૂટી જશે તો એનું દુઃખ. બધી જ જગ્યાએ આપણા દુઃખનું કારણ સંગ, કે જો સંગ છૂટી જાય તો જ્ઞાનીઓ કહે છે કે અમને તો આ સંગ એ જ દુઃખદાયક લાગે છે. જેટલું મળે, છે આ બધું ખોટું છે. આ શરીર મળ્યું છે એ પણ ખોટું છે. કૃપાળુદેવે લખ્યું છે
ચતુર્થ કાળમાં પણ જે પુરુષનો જન્મ થવો જોઈતો નહોતો તેનો જન્મ પંચમ કાળમાં થયો છે, ન થવા જેવો જોગ બન્યો છે. જોકે સર્વકાળે એને જન્મવાની ઈચ્છાને તો રૂંધી જ છે, અમારે આ દેહ જોઈતો નથી. અને એ વાત એટલી બધી પ્રબળપણે અંદર વર્તે છે, એ સંસ્કાર એટલા બધા ગાઢ છે, એ પ્રતીતિ એટલી બધી ગાઢ છે, એટલે કે છે દેહ ભાવ દેખાડવો પાલવતો નથી. અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ યાદ આવે છે. જે પુરુષને આપણે પરમાત્મા માનીને ચાલવું છે, જે પરમાત્માનો જ બોધ માનીને આપણે આપણા કલ્યાણની આરાધનાનો માર્ગ કરવો છે, અને પરમાત્મા સ્વરૂપ માનીને જ એના ચિત્રપટની ઉપાસના કરવી છે. ઇઝ નથિંગ લેસ દેન ગોડ. આવી નિશ્ચળ મતિ, અહીંયા કાંઈ અધૂરું છે ને હજી ગોતવા નીકળો છો, એનું કામ નથી. વયો જાય, ગો બેક. જેટલું દુનિયામાં ફરવું એટલું ફરી લે, કોઈ મળતો હોય તો ગોતી લે, કાંઈ વાંધો નહીં, મળશે, ઘણા જ અનંત જ્ઞાની હશે. પણ એક વાર અહીંયા આવ્યો છું ત્યારે આની પૂર્ણતાની પરિચય કરી લે અને ઓળખી લે, એની અંદર નિશ્ચળ મતિ કરી લે. આ પરમાત્મા સ્વરૂપ પુરુષ છે અને પ્રગટ પુરુષ છે, કોઈ વિકલ્પ નહીં. પ્રગટતાના આવિર્ભાવના કોઈ ને કોઈ લક્ષણ હોય છે, એ આવિર્ભાવનું લક્ષણ વિશેનો બોધ હોય છે, એની મુદ્રા હોય છે. એ જો બે છે તો કોઈ કારણ નથી. અહીંયા અમને તો અસંગતા વિના પરમ દુઃખ થાય છે, એને અસંગતા જોઈએ છે, આપણને સંગ જોઈએ છે. માર્ગ હજુ જુદો છે, કેમ પરમાર્થ પમાતો નથી, આવા વિચારો ક્યારેક જો આપણને ઉત્પન્ન થાય, હું ક્યારે છૂટીશ એવું પણ જો કંઈ વિકલ્પ આવે, અરે અમે કંઈ ધર્મ પામી શકીશું કે કેમ એવો પણ ક્યાંય ભાવ આવે, અનેક પ્રશ્નો ઉઠે, ત્યારે આપણે એટલું જ પૂછવું, હે જીવ તને આ સંગ દુઃખદાયક લાગે ખરો? તો ક્યાં લાગે, પ્રતિકૂળ સંગ દુઃખદાયક લાગે છે આપણને, પ્રતિકૂળ સંગ દુઃખદાયક લાગે છે. જ્ઞાનીઓ કે છે એવું અમે પૂછ્યું નથી. સંગ પ્રતિકૂળ કે અનુકૂળ, પણ સંગ માત્ર દુઃખદાયક એવું થાય ખરું? જ્યારે થવા લાગે જગતના પદાર્થ, જગતની વસ્તુઓ, જગતના સંબંધો, જગતના સંયોગો જ્યારે આપણને અકારા લાગે, ગમે તેવી અનુકૂળ હોય તો પણ એની અંદર લેશ માત્ર પણ સહેજ પણ રુચિ ન થાય, આવી વૈરાગ્યની તીવ્ર લગ્ની અંદર લાગે, આ અસંગતાનું લક્ષણ છે કે હવે અસંગતાની વૃદ્ધિ થવાની શરૂ થયું છે. અને માર્ગ અસંગતાનો જ છે. અમને સંગ દુઃખદાયક લાગે છે, એમ અંતરવૃત્તિઓ ઘણી છે કે જે એક જ પ્રવાહની છે. અંતરવૃત્તિઓ, આ કૃપાળુદેવ બધું શું લખે છે પત્રમાં, અંતરવૃત્તિઓ લખે છે આ પત્રમાં, એણે એની અંતરવૃત્તિ લખી છે કે સંગ અમને દુઃખદાયક લાગે છે. અમને તો એ જડ ભરતની દશા બહુ સાંભળી આવે છે, આ એની અંતરવૃત્તિ. એમ અંતરવૃત્તિઓ ઘણી છે, આવી તો કેટલી અમારી અંતરવૃત્તિઓ છે, અને આવી અંતરવૃત્તિઓ એણે સૌભાગ સાથેના પત્રમાં ભરી ભરીને ઠાલવી છે. સૌભાગને આ ભગવાને પોતાનું હૃદય આપ્યું છે. જેમ આ મહાવીરનું હૃદય જાણતા હતા, તીર્થંકરનું હૃદયની અંદર શું હતું એ અમે જાણીએ છીએ. પ્રભુ તમારા હૃદયને કોણ જાણે છે? સૌભાગ. એટલે કે છે કે મુમુક્ષુએ ક્યારે સૌભાગનું વિસ્મરણ કરવા યોગ્ય નથી. મુનિઓને પણ કીધું છો, મુનિઓને પણ, હે મુનિઓ તમે તે સૌભાગની અંતરંગ દશાની હંમેશા અનુપ્રેક્ષા કરો, કારણ કે સૌભાગની પાસે અમારું અંતઃકરણ છે. એમ અંતરવૃત્તિઓ ઘણી છે કે જે એક જ પ્રવાહની છે, એક જ પ્રવાહની. ઘણી ઘણી અંતરવૃત્તિઓ છે પણ લક્ષ્ય એક જ છે, અમને અસંગતા જોઈએ છે. 170માં પત્રમાં પરમ કૃપાળુ દેવે જ્યારે લખ્યું કે આત્મા નિશંક જ્ઞાન થયું છે, આત્મા જ્ઞાન પામ્યું છે, નિશંક છે, નિર્ગ્રંથ થયો છે, છતાં એને કહ્યું કે 15 સુધી થયું છે, થોડુંક બાકી છે, એમાં એમ જ લખ્યું છે અસંગતા. એક જો અસંગતા આવે તો પૂર્ણ દેશે એને અનુભવાય એવી સુધીની અમારી સમર્થ દશા પૂરી થઈ ગઈ છે. એક અંશ બાકી રહ્યો અને એ અંશ અસંગતાનો કહેવાય છે. જો અસંગતા આવી જાય તો એની ઝંખના છે. આ પુરુષને જીવનમાં ઝંખના કેવળ અસંગતા, કેવળ અસંગતા અને અસંગતાનું આખું કાવ્ય એટલે અપૂર્વ અવસર. ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો સર્વસબંધનો બંધન તીક્ષ્ણ છે દિને વિચરશું કવ મહત પુરુષને પંથ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
એનો પ્રારંભ ક્યાંથી છે, શું ખોટે છે? આત્મસિદ્ધિનો લખનાર કે છે કે અમને હવે અપૂર્વ અવસર ક્યારે આવે. આઈ એમ વેઇટિંગ ફોર ધેટ ઓપોર્ચ્યુનિટી. બસ આ બધા બંધનને અમે છોડી નાખીએ. તીક્ષ્ણ છે આ બધા બંધનો, જેવા તેવા નથી. સામાન્ય જણની લક્ષમાં આવે એવા નથી આ બંધનો. આ સ્થૂળ નથી. સ્થૂળ બંધન આપણને દેખાય છે અને સ્થૂળ બંધન જે છોડે છે એને આપણને એમ થાય છે કે ઓહો એને બધું છોડ્યું. તીક્ષ્ણ બંધન છે, સૂક્ષ્મ બંધન છે. સૂક્ષ્મ છે અને તીક્ષ્ણ છે એટલે એને છેદવા બહુ આકરા છે, એની ધાર બહુ ઓછી છે. એ બે વચ્ચે એમાં ક્યાંક એનો ભેદ કરવો એ આકરો છે. આવા તીક્ષ્ણ બંધન મારે છોડવા છે. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે દિને સમજાવવું જોઈએ આપણને, સમજવા પ્રયત્ન કરવો જોઈએ. આ જ વિચારણા છે, આ જ આરાધના છે, આ જ ચિંતન, આ જ અનુપ્રેક્ષા. ધ્યાન 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 કરીશું, ધ્યાનમાં આવું વિચારવું પડે. સંસારના બંધનો, આપણા આપણા બંધનોની તીક્ષ્ણતા ક્યાં છે એ પકડાય. વોટ ઇઝ માય વીકનેસ પકડાય. સ્થૂળ નહીં, સૂક્ષ્મ તીક્ષ્ણ છેદવી આકરી પડે. એટલે ભગવાન કુંદકુંડાચાર્ય ફરમાવે છે કે પ્રજ્ઞા છીણી વિના નહીં છેદી શકાય. આ કઈ એવી છીણી નથી બે ભાગ ભેગા થઈ જાય લાકડા ને માળ બે ફાળ કરી નાખ. આ કઈ પ્લાયવુડ ના પાટિયા નથી કે પડે પડ જુદા છે, ડુંગળીના પોતરા જેવું એક એક જુદું છે. અહીંયા તો કે છે કે એના ઉપર એવો એક એવું સૂક્ષ્મ પડ છે કે મૂળ પદાર્થ અને પડને પણ એનો ભેદ એ પ્રજ્ઞા છીણી વિના એને છેદી શકાશે. લેમિનેશન કે છે, લેમિનેશન ઉતરી જાય આખે આખું. પણ આ તો એટલી સૂક્ષ્મતા છે. જૈન દર્શન એ સૂક્ષ્મ દર્શન છે અને આત્માના ભાવો જેવી સૂક્ષ્મતા બીજી એક ચીજ જગતમાં નથી. એટલે અહીંયા કે છે કે ક્યારે એવા અમે બધા સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને આ પુરુષને અસંગ થવું છે, એકાકી થવું છે, વનમાં વિચરવું છે. કોઈ સ્થિતિમાં કોઈ માન અપમાન કરે, કોઈ પણ પ્રકારનું કરે તો પણ વંદે ચક્રી તથાપિ ન મળે માન જો. અમારે તો આ બધી સ્થિતિથી પર થવું છે, અસંગ થવું છે. અસંગતાની ઝંખના કૃપાળુ દેવના જીવનમાં જ્ઞાન થયું ત્યારથી શરૂ થઈ છે અને જીવનના અંત સુધી લાગી રહી છે. એ જ એનો આરાધનાનો ક્રમ છે, એની સાધના હોય તો. આ કૃપાળુ દેવ કોણ? તો કે અસંગનો આરાધક. શ્રીમદ રાજચંદ્રનું ઓળખાણ શું? તો કે અસંગનો આરાધક. તો કે પણ એ તો મુંબઈમાં 10 એમનો ધંધો હતો. તો કે આ અસંગની આરાધના હતી. એ જે એમનો વ્યવહાર હતો, એમનો જે વ્યવસાય હતો, એ ભાઈ આપણે એ દ્રષ્ટિ આપણામાં આવી નથી. એ દ્રષ્ટિ આવશે તો આપણે પુરુષને ઓળખશું કે 10 માં એને અસંગતા જ હાંસલ કરી. આપણે કાંઈ ન કરતા હોવા છતાં, કેટલા સંગી બનીએ છીએ, નિવૃત્ત હોવા છતાં, નવરા બેઠા હોવા છતાં, કાંઈ કામધંધો નથી, કોઈ વ્યાપાર વ્યવસાય નથી, કોઈ ગ્રહસ્થિના બંધન નથી, તોય આપણે અસંગતાને ભજીએ છીએ કે સંગીપણાને ભજીએ છીએ? નવરા બેઠા હોય તો શું કરીએ? ઓલો ક્યાં છે, ફલાણો ક્યાં છે, આ ક્યાં ગયો હશે? સંગીપણું રમે છે કે અસંગપણું રમે છે? ધ્યાન ક્યાં છે, ઉપયોગ ક્યાં છે? સંગીપણામાં. અને આ પુરુષ ધડ ઉપર માથું રહેવું દુર્લભ એવા ઉપાધિના યોગની અંદર એ લખે પાછો કે આત્મા ક્યાંય અંદર લેપાતો નથી. અરે પ્રભુ, ગજબ છે. એક બાજુ ઉપાધિ ચો તરફ જ્વાલા સળગતી હોય એમ લખે, ચારે તરફ જ્વાલા સળગે, એ સમયે પરમ શીતળતાનો અનુભવ તો કોઈ વિરલા જ કરી શકે, પણ અમને એવો પ્રત્યક્ષ અનુભવ થાય છે. અનવકાશે આત્મ ધ્યાન વર્તી છે, અનવકાશે, ખંડ નથી પડતો. તો એમનું આખું ગ્રસ્તાશ્રમીનું જીવન, વ્યવસાયનું જીવન, વ્યાપારનું જીવન, બહારથી દેખાતા સ્થૂળ સંયોગનું જીવન એ કંઈ જ નથી, પણ અસંગની આરાધના છે. એ નિર્ગ્રંથ પામની ઉપાસના છે, નિર્ગ્રંથ માર્ગની ઉપાસના છે, નિર્ગ્રંથ પંથ ઉપર એ ચાલી રહ્યા છે. અને એ જ ચાલી રહ્યા છે એટલે એને કહ્યું કે અમારી અસંગતામાં અમે એટલે સુધી પહોંચ્યા છીએ, હવે એક શેષ કર્મ રહ્યા છે, છેદી છેદીને કર્મનો ભૂક્કો બોલાવી દીધો છે. એટલે કે છે કે હવે અવશેષ બાકી રહ્યો છે. ઢગલે ઢગલા પડી ગયા હોય, બધું કામ લીધું હોય ને આપણે કરતા હોય, અને લગભગ 99.99% કામ પૂરું થઈ ગયું હોય, અને કોઈ પૂછે થઈ ગયું, લગભગ થઈ જ ગયું છે, એક જ સેકન્ડો, એક મિનિટ, બસ હવે હમણાં તમને આપી દઉં છું, બસ પતી ગયું, પરફેક્ટ, બિલકુલ જે કીધું હતું. પણ કેટલા વખત થી આપણે કામ હાથમાં લીધું હતું, અને કામ પૂરું થાય 10 વર્ષે, 15 વર્ષે, 5 વર્ષે, 2 વર્ષે, જે કંઈ જેવી પ્રકારનું કામ હોય, પણ પરફેક્ટ થયું, આપણે કહીએ કે બસ હવે થઈ જ ગયો, કે સેજ આ તમને ઉપરનું પેકિંગ બાકી છે ને, આ સેજ ઘાટ છે, સેજ જરા બ્રશ મારી દઉં ને, દાગીના દીધા હોય કરવા, ઘાટ સરસ ઘડાઈ ગયા હોય તો સીધે સુધી નો આપ્યો, સરસ મજાનું પેકિંગ હવે તમે આપી દો, કાં કંઈ કહેવાપણું નહીં તમારે. એમ આ પ્રભુ કહે છે, જીવન પૂરું કરે છે ત્યારે, કે માથે બોજો લઈને આવ્યો તો હવે જઈ રહ્યો છું, અવશેષ બાકી છો, બસ એક સેજ જરા રોકાઈ જજો, એક જન્મ આપી દેજો, પ્રભુ ભૂકો બોલાવી દીધો છે, કઈ બાકી રહેવાનું નથી, અમે તો રહ્યા જશો અમારા સ્વદેશધામ, અહીંયાથી જેટલા અણુ લીધા હતા એ બધા એને સોંપી દઈશું. અસંગની આરાધના, નિર્ગ્રંથતાની ઉપાસના, એમ અંતર્વૃત્તિઓ ઘણી છે જે એક જ પ્રવાહની છે, પ્રવાહ એક જ છે, સ્વદેશ તરફનો પ્રવાહ એક જ છે. અમારી ચાલ ગમે તે દિશાની હોય, અમારું ગંતવ્ય એક જ છે, લખી જતી નથી, રહ્યું જતું નથી, અને આપનો વિયોગ રહ્યા કરે છે. આ અમારી અંતર્વૃત્તિઓ લખી જતી નથી, આ પુરુષ કહે છે. સૌભાગભાઈને કહે છે, શું લખવું? કેટલીક વાત તો લખી શકાય એમ પણ હોતી, જ્યાં સુધી લખાય, આ તો શબ્દનો સ્વામી છે, જ્યાં સુધી લખાય ત્યાં સુધી લખી છે, પણ એ પણ લખે છે કે હવે કાંઈ લખ્યું જતું નથી. આ અમારી વૃત્તિઓ કે છે લખી જતી નથી. ભાઈ, હવે તો એવા ભાવો છે કે એને વ્યક્ત કરવા શબ્દ પણ મળતા નથી, ભાષા અધૂરી છે, પાંગળી થઈ ગઈ, ભાષા લૂલી બની ગઈ. અને ઉમાશંકર એમ કે ગુજરાતી સાહિત્યની અંદર શ્રીમદ જેવો કોઈ સમર્થ શબ્દનો સ્વામી નથી, કે એણે અનેક શબ્દોનું સર્જન કર્યું. હી હેઝ કોઇન્ડ સો મેની વર્ડ્સ ઇન ધ લેંગ્વેજ ઓફ ગુજરાત. આવો સમર્થ સાહિત્યકાર, સહજ કવિ, સાક્ષાત સરસ્વતી, જેને 19 વર્ષની ઉંમરે જેને કે સાક્ષાત સરસ્વતી, આવું તો જેનું ઓળખાણ જગતે કર્યું, એ કહે છે કે મારી પાસે શબ્દો નથી, લખી જતી નથી, રહ્યું જતું નથી, અને આ બધી વૃત્તિઓને અંતરમાં ધારીને રહેવું બનતું નથી, અને તમારો વિયોગ છે, અને આપનો વિયોગ અમે કેવી રીતે રહીએ? અમારાથી તો લખીએ તો હળવા થઈ જઈએ, તો કે લખી જતી નથી અને રહ્યું જતું નથી, આ બધી વૃત્તિઓ સાથે રહેવાતું નથી પ્રભુ. જ્ઞાનીઓને પણ સત્સંગ જોઈએ છે, જ્ઞાનીઓ પણ સત્સંગની કેવી અભિપ્સા કરે છે. જીવનનું એક સ્ટેજ આવે છે, એ જ્યાં સુધી આત્મવિકાસના સ્ટેજમાં, એ સ્ટેજનું છેલ્લું સ્ટેજ હોય ત્યાર પહેલાં એ અપ્રમત ગુણસ્થાન, પછીની શ્રેણી જેને કે શ્રેણીએ ચડે ત્યારે જીવ ચડતો હોય તો પણ શ્રુત જ્ઞાનના અવલંબનથી ચડતો હોય, બારમા ગુણસ્થાનકના અંત સુધી અને સાતમા સુધી ભગવાન મહાવીરે આ ગચ્છવાસી સાધુ ગણવાસી સાધુઓ આ બધાની વ્યવસ્થા કરી છે. આ બધા પરસ્પર ઉપકારી છે, કોઈ કોઈનો સંઘ વિરોધી છે એવું માનવાની જરૂર નથી. સત્સંગ છે એ પણ પરમ સાધક છે. અહીંયા કહે છે કે રહ્યું જતું નથી અને આપનો વિયોગ રહ્યા કરે છે, તમારો વિયોગ રહે છે, અમારાથી રહેવાતું નથી અને લખ્યું લખાતું નથી. સુગમ ઉપાય કોઈ જડતો નથી, ઉદય કર્મ ભોગવતા દિનપણું અનુકૂળ નથી, ભવિષ્યની એક ક્ષણનો ઘણું કરીને વિચાર પણ રહેતો નથી. કે છે કોઈ સુગમ ઉપાય, સત્સંગ સિવાય બીજો કોઈ સુગમ ઉપાય નથી, સુગમ ઉપાય બીજો કોઈ જડતો નથી, ઉદય કર્મ ભોગવતા દિનપણું પણ અનુકૂળ નથી, અને અમારે રોદણા રોવા છે એવું પણ માનતો નહીં. ભલે અમારાથી રહ્યું જતું નથી તો પણ અમે એને ભોગવીશું, નામશેષ કરીશું, બળવાનપણે ભોગવીશું, અદિનપણે ભોગવીશું, અબંધપણે ભોગવીશું, અવિષમ ભાવથી ભોગવીશું. જુવા પુરુષાર્થ આ હુંકાર, ગજા વગરને હાલ મનોરથ રૂપ જો. ભલે અમારું ગજું નથી તો શું, પણ પ્રભુ તારા માર્ગે ચાલવા માટેની અમારી મતિ તો નિષ્ઠળ છે, અમારો પુરુષાર્થ તો અચળ છે. એમાં અમે દિનપણું રાંકપણું બાયલાપણું લાવવા માંગતા નથી. તમે આવી જાઓ તો વાત ઓર છે, તમે સાથે હો આવો, અમને જો સંગ મળી જાય તો પરમાર્થ માર્ગમાં અમારી ગાડી પુરપાટ વેગે દોડે, પણ કંઈ વાંધો નહીં. કદાચ એવું હશે તો પણ દિનપણું અમને અનુકૂળ નથી, એવું નહીં માનવાનું કે અમે નથી તો શું થતું હશે, કાંઈ નથી. હોય તો બહુ સારું, ન હોય તોય નહીં, આ સમજવાનું છે. આ જગતના જીવોની મોટી મુશ્કેલી, હે અમને આમ નથી ને તેમ નથી ને પ્રત્યક્ષ પુરુષ નથી ને યોગ ને, અરે ભાઈ જે છે એને વ્રજ તો નથી એને ક્યાં રોવા બેઠો, એવું ક્યાં કીધું છે? દિનતા તો કીધી જ નથી, પુરુષાર્થનો ધર્મ છે. હોય તો ઠીક છે કહે છે, ન હોય તો કે દિન ઉદય કર્મ ભોગવતા દિન પણ અનુકૂળ નથી, ભવિષ્યની એક ક્ષણનો ઘણું કરીને વિચાર પણ રહેતો. જે સંસારમાં છીએ એ સંસારની અંદર આમ નહીં કરીએ તો કાલ શું થશે, આવું નહીં કરીએ તો પછી ભવિષ્યમાં શું થશે. લગભગ કેટલીક વાર આપણે એવું બતાવીએ છીએ કે આજે તો મારે કંઈ કરવાની જરૂર નથી, પણ જે કંઈ હું કરું છું કેના માટે કરું છું, ભવિષ્ય માટે. એના હારું થઈને જ આપણા મનના ઘોડા, આપણો આખો વ્યવહાર પ્રપંચ, આપણો આખો ઉપાધિનો યોગ, અને આખો આપણે પરમાર્થ માર્ગની આરાધના કરતા નથી, પ્રમાદ અને આળસમાં જીવન વ્યતીત કરીએ છીએ અને ધર્મને ધર્મના માર્ગથી વિમુખ છીએ, એનું એકમાત્ર લોજિક આપણી પાસે હોય તો આજ આમ કંઈ મારે જરૂર નથી. આમ તો બધું જ બરોબર છે, પણ ભવિષ્યમાં કંઈ, આ અનંત ભૂતકાળ ભૂલીને હેલો આવ્યો છે, અનાદિકાળ કાઢ્યો છે, તો આ તારું ભવિષ્ય તો 10 વર્ષથી જ વધારે નથી ને, તો એમાં શું લઈ આવેલો છું તું, જે થવાનું હશે એ. પણ આ જુઓ જીવની આ આ મૂંઝવણ, આ જ એની લાલચ, આ જ એની નબળાઈ. કૃપાળુ દેવે અહીંયા બતાવ્યું છે સૂત્ર કે ભવિષ્યની એક ક્ષણનો પણ વિચાર અમને નથી. કેટલાનો? એક ક્ષણનો પણ, ક્ષણ પછી પણ શું થશે એ બાબતમાં અમને કોઈ ચિંતા નથી. બસ આ પરમાર્થ માર્ગમાં નિશ્ચળ મતી આને કહેવાય. કે આરાધના કરીએ પછી એમ થાય કે આવું કરવા જાય તો પછી ધંધો કેદી થાય, બે પાંદડે કેદી થાય. આવી નીતિમત્તાને, આવી સત્સંગને, આવું સત્ય અને ધર્મ આરાધન કરે તો આ સમાજમાં જીવાય જ નહીં, તો કે ન જીવવું, ન જીવાય તો. હિસાબ બહુ સીધો છે, અહીંયા હિસાબ ચોખ્ખો છે, જવાબ પણ ચોખ્ખો છે. આવા ગળચવા ગાવા નથી, ના ના કંઈક પ્રેક્ટિકલ થવું જો. એ પ્રેક્ટિકલ થવાનું સંસારમાં છે, મોક્ષ માર્ગમાં નથી. અહીંયા તો અનકોમ્પ્રોમાઇઝિંગ વે છે, બહુ માર્ગ સ્પષ્ટ છે, સ્પષ્ટ માર્ગની અંદર ચાલીએ. આવા પુરુષના ચરિત્ર, આવા પુરુષની અંતર્વૃત્તિઓ, આપણામાં જે અંતર્વૃત્તિઓ જે આપણને દગો દે છે, દુષ્ટવૃત્તિઓ છે. આપણી અંતર્વૃત્તિઓ કેવી છે? દુષ્ટવૃત્તિ છે, સદવૃત્તિ નથી. સદવૃત્તિનું જોર આપણામાં ક્યારે વધે? આ પુરુષોની આ અંતર્વૃત્તિ છે એ કેટલી સદવૃત્તિ છે. આ સદવૃત્તિના જોરે આનો વ્યવહાર અને આનો પુરુષાર્થ એ પરમાર્થ માર્ગમાં કેટલો પ્રબળ છે કે સંસારના બંધનોને, તીક્ષ્ણ બંધનોને પણ છેદીને આગળ વધે છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.